તારીખ 30/9 તેમજ 1/10/83 ના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ 397-408 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
પણ ત્યારે 12માં કયા પ્રકારનો એને નિમિત્તનો વ્યવહારનો યોગ હોય છે, એ પતંગ ન ઉડાડતો હોય એમ, અગાસીમાં ચડીને પતંગ ન ઉડાડતો હોય મુનિ, એ જંગલમાં જોઈએ એમ કહે છે. ભટ્ટો 5મા આવૃત્તિ કયો કરે છે કે ના, એનાથી નથી, નિરપેક્ષ છે એકદમ. નિયમસારમાં એ વાત લીધી છે કે જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે વ્યવહારથી નિરપેક્ષ, કુંભારના વિકલ્પના કાળમાં માટીમાંથી ઘડો થઈ ગયો, માટીમાંથી ઘડો થયો એ વખતે કુંભાર એના ભાવમાં એવો વિકલ્પ કરતો હતો કે આ ઘડો હું કરું, તો એના કાળમાં ઓનું કાર્ય થયું તો ભ્રમ થઈ ગયો કે આને કર્યો, એના કાળમાં કાર્ય તો જુદું ઉપાદાનથી થયું છે, એના કાળમાં કાર્ય થયું, એના કારણે કાર્ય ક્યાં થયું, એને ક્યાં કર્યું છે, કુંભારે ઘડો કર્યો છે. કુંભાર કુંભારના ભાવમાં છે, માટી માટીના ભાવમાં છે, માટી પરણમતી ઘડા રૂપે પરણમતી ઘટની પર્યાય ઉત્પન્ન કરે છે કુંભાર, બિલકુલ નહીં. પણ એ ઘડો થાય ત્યારે આ વકીલ ઉભો જ ન હોય, ડાક્ટર હોય જ નહીં, કુંભાર જ હોય અને પાછો એ જ પ્રકારનો વિકલ્પ હોય કે ઘડો કરવું એમ. પણ ઘડો કરવાના વિકલ્પના નિમિત્તના વિકલ્પના કાળમાં ઉપાદાનથી એક કાર્ય થાય છે, નિમિત્તે બિલકુલ નિમિત્ત અડતું નથી, પણ અનુકૂળ નિમિત્ત દેખીને એમ કહેવાય કે કુંભારે ઘડો કર્યો. અનુરૂપ અને અનુકૂળ ઉપાદાનની પર્યાયને અનુરૂપ કહેવાય અને એ અનુરૂપને અનુકૂળ નિમિત્ત હોય, દાગીનો થતો હોય ત્યારે એમાં સોની જ નિમિત્ત હોય, કુંભાર નિમિત્ત ન હોય, કે તે કુંભાર એમાં પ્રતિકૂળ નિમિત્ત છે, સોની અનુકૂળ નિમિત્ત છે. અનુકૂળ નિમિત્ત છે, અનુરૂપ નિર્વિકલ્પ ધ્યાન જે થવાનું છે એને પૂર્વ પર્યાયમાં અનુકૂળ નિમિત્ત છે, બસ એટલું જ. એનાથી થયું એમ છે, સોનીથી દાગીનો થતો નથી, સોનીના વિકલ્પના કાળમાં દાગીનો એની મેળે બની જાય, સોનીનો હાથ ઈડા વિના, સોનીનો હાથ એ અડતો નથી, તો એનો અરૂપી આત્મા તો ક્યાં એમ અગરી ગયો, એની પર્યાયમાં કઈ કરી શકે, પણ કા ભાઈ છે. આ પેલા બે દ્રવ્યની જુદાઈ તો ખાસ કરતા કર્મધિકા બહુ વાંચવા જેવું છે, શરૂઆતમાં જેવું એ નિર્ણય કરવો, એના પછી આ પુસ્તક તો બધું છેલ્લા ટોચના
બોર્ડમાં
બરાબર ઉપયોગ બહાર હોય તો નહીં, પણ પોતે વિચાર કરે તો ખ્યાલ આવે કે શુદ્ધિ નથી, આનંદની વૃદ્ધિ થતી, એક એક સમયનો ઉપયોગ ન પકડી શકે, ઉપયોગ એક એક સમય પકડે એ વાત નથી, પણ એને સુખ વધતું જાય ખબર પડે, વધે વધે, હા ખબર પડે. જયારે તો એકદમ ઉભરો આવી જાય, શુક્ર ઉભરો આવે, આમાં ઓટ આવે છે, સવિકલ દિશામાં કોની અપેક્ષાએ ઓટ આવી જાય, ઓટ આવવા છતાં સમય સમય વધે છે. જે પ્રત્યક્ષ આનંદ હતો એ આનંદ પરોક્ષ થઈ ગયો, ઉપયોગાત્મક આનંદ નહોતો, ન હર્યો, ઉપયોગાત્મક આનંદ તો નિર્વિકલ્પ ધ્યાન થઈ ગયો.
નિદ્રા વધી એમ
કહી શકાય, જેટલો આશ્રય વધે એટલી નિદ્રા નિયમ એટલું છે, એમાં નિર્વિકલ્પ ધ્યાન છે માટે શુદ્ધિ નિવૃત્તિ થઈ, એવું નહીં. જેટલો આશ્રય અંદરમાં વધારે એટલી શુદ્ધિ નિવૃત્તિ ચાલે. કેમ કે ચોથા ગુણ સ્થાને છે દાખલા તરીકે, તો ચોથા ગુણ સ્થાન તો એક જ કષાયનો અભાવ છે, બીજી કષાયનો તો અભાવ છે નહીં. નિર્વિકલ્પ ગમે ગમે એટલી વાર થાય તો ઠોરીએ ત્યાં સુધી સમજ્યા, તો બે કષાયના અભાવ પર તો આનંદ આવે ને, છતાં આનંદ વધે છે સમય સમય, એ હકીકત. પછી પંચમ ગુણ સ્થાન આવે તો આખી કષાયનો અભાવ થઈ. આગળ
દુઃખ છે તો ખરું, પરંતુ તે દુઃખ થી કોણ બચાવ, પોતે જ શરણ છે એમ પૂછે પૂછે.
મા સિદ્ધાંત છે, સંસારી જીવ માત્ર દુઃખી છે, એને શરણ પૂછો પોતાનું વાત છે. કોઈ શરણ, કુટુંબ, કબીલા, પૈસો, ટકો, મિત્ર, મંડળ, દેવગુરુ, શાસ્ત્ર, કોઈ કોઈ સરળ. ગુરુદેવ એક વાર દ્રષ્ટાંત ઘણી વાર આપતા હતા કે વાણમાં બેસીને કુટુંબમાંથી જાય ફરવા, એમાં એક બાળક નાનો આમ પાણીમાં હાથ નાખે છે અથવા પગ બહાર આવી છે, એમાં એ બગર એને પકડી દે, ત્યારે ઓલા એમ કહે છે તમે બાળકને ફેંકી દો, નકર તમે બધા ડૂબી જશો, હું તો કરીને નીકળી જાય, બાકી તમે ઘરના તસે માણસ ડૂબી જશો. એની માં વાલમ વાળો દીકરો એકલો એક, પણ એને હાથેથી ફેંકી દીધું. ગુણ સરળ છે, મા સિદ્ધાંત છે. દુઃખથી બચવું હોય તો શું આત્માનું શરણ છે અને કોઈ શરણ નહીં, બાકી બધા ફાંફા છે. આમ કરું તો દુઃખ ઘટે ને, આમ કરું તો દુઃખ ઘટે ને, આમ કરું તો સુખ આવે ને, આમ કરું તો સુખ વધે, થોડી કેવળ અજ્ઞાનની કલ્પના છે. આત્મા ને આત્મા સિવાય કોઈ શરણ નહીં. દેવગુરુ શાસ્ત્ર શરણ નથી, છે તો ખરું, પરંતુ તે દુઃખથી કોણ બચાવશે તને, પોતે જ શરણ છે એમ જ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે. વહેલામાં વહેલી તકે તું તારા આત્માની શુદ્ધાત્માની દ્રષ્ટિ કરને અનુભવ કરીને, બસ એક જ ઉપાય છે, બીજો કોઈ વચ્ચે માર્ગ જ નથી. આદિ મધ્ય અંતમાં એક જ માર્ગ છે, પહેલા આમ હોય પછી આમ હોય કે જ શુદ્ધ આત્માનો અનુભવ, એ અનુભવ છે તે જ જ્ઞાન છે ને તે જ આત્મા છે. અનુભવથી આત્મા જુદો નથી, આત્માથી અનુભવ જુદો નથી. એક વસ્તુ બાકી બધું અસરણ છે, બાર પ્રકારની ભાવનામાં આવે છે ને બધું અસરણ, અનિત્યને
મુક્ત શુદ્ધ પર્યાયથી દ્રવ્યને મુક્ત શુદ્ધ બતાવવું તે તો કલંક છે. સ્ત્રીથી પુરુષની ઓળખાણ કરાવી તે પુરુષની ચિંતા છે.
કેવા કડક તમને લખે ફરિયાય શુદ્ધ થાય પ્રગટ, ત્યારે દ્રવ્યને શુદ્ધ કહેવાય એમ પણ આવે. સમજાવવા માટે બીજો ઉપાય શું? સમજી ગયા? આની તો આખી વાત જ જુદા પ્રકાર છે. હું તો પ્રથમથી શુદ્ધ છું. શુદ્ધ પર્યાય પ્રગટો કે ન પ્રગટો, શુદ્ધ પર્યાય પ્રગટે તો હું શુદ્ધ છું એમ છું નહીં, એની કે છે. પણ એને શુદ્ધ પર્યાય પ્રગટ્યા રહીએ જ નહીં. હું શુદ્ધ છું એવું જોડાવે અને પર્યાયથી દ્રવ્યનો વિચાર ન કરે, સીધો દ્રવ્યનો વિચાર કરે, તો એની પર્યાયમાં શુદ્ધતા થાય. આ જ રીત છે એમ કે. બાકી સમજાવવા માટે શિષ્યોને સમજાવવા માટે અનેક પ્રકારના ભેદથી વાત કરે પણ ખરા, બીજો ઉપાય ન મળે. મુક્ત શુદ્ધ પર્યાયથી દ્રવ્યને મુક્ત શુદ્ધ બતાવવું એ તો ફલન છે. દાખલો આપો, સ્ત્રીથી પુરુષની ઓળખાણ કરાવવી એ પુરુષની હિંસા છે. કે આ ભાઈ ફલાણા કોણ? તો કે આ ફલાણા બેન છે ને, એના હસબન્ડ પતિ છે. એવી વાત છે. ટૂંકામાં તું પર્યાય દ્રષ્ટિ છોડી દે, પર્યાય નું અવલંબન લઈને દ્રવ્ય નું અવલંબન લઉં એમ રેવા દે. તું સીધું દ્રવ્ય નું અવલંબન લે એમ કે. પર્યાય દ્રષ્ટિ છોડાવવી છે, આની પાછળ શું હેતુ છે? કે પર્યાય દ્રષ્ટિ છોડાવી ને દ્રવ્ય દ્રષ્ટિ કરાવી, એ તો એ છે. ક્યાંય ને ક્યાંય તું પર્યાય ઉપર લક્ષ રાખી તો દ્રવ્ય હાથમાં નહીં આવે. અને પર્યાર્થિક નિર્ણય આય તો તારે સર્વથા બંધ કરવી પડે એમ કે. જો દ્રવ્ય દ્રષ્ટિ કરવી હોય તો હા, શુદ્ધ પરિણામથી રહે માટે હું શુદ્ધ છું. શુદ્ધ પર્યાય નો કરતા નથી માટે હું શુદ્ધ છું. એવી છે 403. શુદ્ધ આત્માથી દ્રષ્ટિ ગઈ નીચે, શુદ્ધ આત્માને દ્રષ્ટિ પકડવી એ ધર્મ છે. એના શુદ્ધ આત્માની દ્રષ્ટિ છોડી દેવી એના જેવું કોઈ પાપ નથી. મિથ્યાત્વ, સીધું મિથ્યાત્વનું પાપની વાત કરી. પોતાથી ચૂત થવું એ જ બધાથી મોટું પાપ છે. સાત પ્રકારના વ્યસન કરતા પણ મહાન પાપ મિથ્યાત્વ છે. 404.
વ્યવહારથી જે જે સાધન કહેવામાં આવે છે તે બધા નિશ્ચય એકાંતે
માટે. વ્યવહાર સાધન ને નિશ્ચય સાધ્ય એમ ઘણી વાર આવે, 85 કાયમાં આવેલા, એનો ખુલાસો નિશ્ચયની પ્રધાનતાથી કરે છે. કે વ્યવહારથી જે જે સાધન કહેવામાં આવે છે તે બધા નિશ્ચયથી એકાંતે બાધક છે. નિશ્ચયની હદે જોતા એ વ્યવહારને બાધક જ કહેવામાં આવે છે, સાધક કે નહીં. વ્યવહારે વ્યવહારને સાધક કહ્યો, નિશ્ચય એ બાધક છે. વ્યવહારને જોવામાં આવે તો વ્યવહારને સાધન કહ્યું 85માં, પણ એને 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 નિશ્ચય નહીંથી જુઓ તો એ જ ભાવ બાધક છે. એક જ ભાવને સાધક પણ કહેવાય ને એ જ ભાવને બાધક પણ કહેવાય. હવે જો તું સાધકની લાળમાં રહી જાય તો મરી જાય. તું એના કરતાં એમ વિચાર કે નિશ્ચય નહીંથી બાધક છે તો એ લક્ષ છૂટશે, વ્યવહારનો પગ છૂટી જશે, નકરી એ ચોટી જાય. કે વ્યવહારને સાધન કહ્યું છે આચાર્ય ભગવાને, અને વ્યવહારને એ સાધન છે એમ ભણેલો છે ને, પછી તર્ક કરે છે. નિશ્ચય તો બાધક કે સમજીએ છીએ, પણ વ્યવહારે તો સાધન કહ્યું છે ને, એટલે એને વ્યવહારની જ મુખ્યતા રાખે, વ્યવહારને આગળ કરે. આ કઈ નવું નથી, તો અનાજી વ્યવહારનો પક્ષ છે એટલે વ્યવહારને આગળ કરે, નિશ્ચયને પાછળ રાખે. 405.
મુનિને વિકલ્પ અંશ ક્ષણ પૂરતો આવે છે ત્યારે કહે છે કે આકાશ વગેરેથી પણ ગુરુ મહાન છે. ગુરુની મહાનતામાં આકાશ તો રાયના દાણા સમાન છે. તો એવું સાંભળીને વ્યવહારના પક્ષવાળો જીવ ત્યાં તૂટી જાય છે કે એટલા મહાન છે તો હું વિનયાદીમાં બરાબર રહું, નહીં તો નિશ્ચય પાસે થઈ જાય. પરંતુ ભાઈ, નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા છે.
એટલા બધા ખુલાસા કરતા જાય છે કે ક્યાંય જીવને જો મધ્યસ્થીને સાંભળે અને આત્માથી હોય તો એને બરાબર ઉપયોગમાં આવી જાય છે. એવી વાત છે. એમ કહે છે કે મુનિ મહારાજનો દ્રષ્ટાંત આપ્યો કે મુનિરાજને વિકલ્પ અંશ ફળ પૂરતો આવે છે ત્યારે ત્યારે કહે છે કે આકાશ વગેરેથી પણ ગુરુમાન છે, જેનાથી પોતે બૌદ્ધ પામ્યા હોય એવા આચાર્યનો મહિમા કરે છે. અમારા આચાર્યની વાત શું કરવી, આકાશ મહાન નથી પણ આકાશથી મહાન તો અમારા ગુરુ છે, એવો વિકલ્પ એને ઉઠે છે. ગુરુની મહાનતામાં આકાશ તો રાયના દાણા સમાન છે, એટલો ઉપકારી ગુરુનો વિનય એને ભક્તિનો રાગ સ્તુતિનો વ્યવહાર સ્તુતિનો રાગ આવ્યો વિકલ્પ ઉઠ્યો છે. તો એવું સાંભળીને એમ એવા જ્ઞાનીઓના વ્યવહારના વચન સાંભળીને વ્યવહારના પક્ષવાળો જીવ, નિશ્ચયના પક્ષવાળો નહીં વાંધો આવે પણ વ્યવહારના પક્ષવાળો જીવ ત્યાં ચોટી જાય છે કે ગુરુને મહાન કયા. હવે જ્યારે એ વ્યવહાર ગુરુને મહાન કયા હોય એના વિકલ્પના કાળે તો એમાં ચોટી જાય છે. એટલે નિશ્ચય ગુરુ પડ્યો રહીએ છે એમ કે ત્યાં ચોટી જાય છે કે એટલા મહાન છે તો હું વિનય આદિમાં બરાબર રહું, નહીં તો નિશ્ચયાભાસી થઈ જઈશ. જો ગુરુની ભક્તિનો રાગ મને નહીં આવે તો હું નિશ્ચયાભાસી થઈ જઈશ. એમ નિશ્ચયાભાઈનો ભયનો ભય રાખીને પક્ષનો એ વ્યવહાર દઢ કરે, વ્યવહારના પક્ષવાળો વ્યવહારને દઢ કરે નિશ્ચયાભાસી. પરંતુ ભાઈ નિશ્ચય ગુરુ તો પોતાનો આત્મા છે, પડ્યો નહી એના વિનયમાં ને વિનયમાં અનંત કાળ કાઢ્યો, અનંત વાર તે ભક્તિ કરી પૂજા કરી અને કલ્પવૃક્ષના ફૂલ ચડાવ્યા, હીરાની થાળી આરતી ઉતારી, હા 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 એવી ભક્તિ તો ભાઈ અનંત વાર કરી. પણ નિશ્ચય ગુરુની ભક્તિ એક સમય માત્ર, વ્યવહાર ભક્તિ તો અનંત વાર જીવે કરી છે. અનંત વાર સ્વર્ગમાં ગયો છે એ ભક્તિના ભાવથી ગયો છે અથવા શુભ ભાવથી, રાગની મંદતા પછી એના પ્રકારો ઘણા હોય, તપનો પ્રકાર હોય, કોઈને વ્રતનો પ્રકાર હોય, કોઈને ભક્તિનો પ્રકાર હોય, પણ આવા શુભ ભાવથી તો અનંતવાર તું ગયો ભાઈ સ્વર્ગમાં. નારકીના ભાવ ભવ કરતા અનંતા ગુણા ભવ કર્યા, પણ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો કે નથી. એટલે આ આ આ વાત ખૂબ બિરલા જ એને લક્ષમાં વાત આવે, બાકી એમને પદ્ધતિ થાય. ઉલટો ખરેખર તો જ્ઞાનીને શુભ ભાવ થતો હોય છે, અજ્ઞાનીને હોતો જ નથી નિશ્ચય લઈમાં. એટલે એને નિશ્ચય ગુરુ પ્રાપ્તિ હોય એને વ્યવહાર ગુરુ પ્રત્યે અથાગ ભક્તિ આવે, આવ્યો તો રહે જ નહીં, આવે અને એનો નિષેધ વર્તે ઈશુ વિકલ્પનો. આવ્યો તો રહે જ નહીં, આપે મને આત્મા આપ્યો એવી કહે. નિશ્ચયપૂર્વક વ્યવહારની સ્થિતિ હોય છે સવિકલ્પ દશામાં જ્ઞાનીઓને. પણ આ મુનિની વાત કરી ને કે આકાશ કરતા અમારા ગુરુ મહાન છે, આવ્યો ને વિનય ભાવ, આવ્યો કે રે જ નહીં. તો કહે છે કે આવું વાક્ય સાંભળીને વ્યવહારના પક્ષવાળો જીવને ચોટી ગયો અને નિશ્ચય ગુરુ રહી ગયો પડ્યો રહ્યો એક ફોર. આ એક ભૂલ થવાનો પ્રકાર બતાવ્યો છે, સામાન્ય જીવોને આ એક ભૂલ થવાનો પ્રકાર છે. આગળ 406
દ્રષ્ટિનો નશો ચડી જાય તો અંતરમાં જ વારંવાર વરણ થાય, બહારમાં ગમે નહીં.
દ્રષ્ટિનો પણ નશો છે, જ્યાંને હતો દ્રષ્ટિનો એટલે સમ્યક દર્શન પ્રગટ થયા પછી એ મત્ત છે, મત્ત રામ થઈ ગયા છે, નશો છે એને કોઈની દરકાર નથી, પરિણામની દરકાર નથી. પરિણામથી સદાય ઉત્તરીકાળ પીન છે, પરિણામ ગૌણ થઈ જાય છે, પરિણામની અધિકતા આવતી નથી. પરિણામ હોય છે, અધિકતા નથી આવતી. પરિણામ હોય છે, પરિણામની રુચિ નથી. પરિણામ તો હોય છે, શુભ ભાવ આવે છે, પાંચ મહાવર્તના પરિણામ આવે છે, રુચિ નથી. જ્યાં રુચિ છે ત્યાંથી પરણતી ખસતી નથી, અને પરણતી ત્યાં વિશેષ વિશેષ ફરી ફરીને ત્યાં જાય છે આનંદ પીવા માટે. જ્યાં રુચિ હોય ત્યાં જ વીર્ય કામ કરે, જ્યાં રુચિ હોય ત્યાં જ પરણતિ જાય. એ જ સ્મરણમાં આવે, એ જ યાદ આવ્યા કરે. જ્યાં રુચિ હોય રુચિના વિષય તરફ જ ઉપયોગ જાય. રુચિ જ્યાં છે ત્યાં ઉપયોગી ખેંચી લે છે. પરમાં રુચિ હોય તો ઉપયોગ પરમાં ખેંચાઈ જાય, પરમી રુચિ હોય તો સમા ઉપયોગ ખેંચાઈ જાય. મોટું લોહ ચુંબક છે આત્મા, મોટો લોહ ચુંબક. પરણતિ બધી સોયો છે ત્યાં ખેંચાઈ જાય, એમ કે છે દ્રષ્ટિવંત. નસો ચડી ગયો, નસો ચડી જાય તો અંતરમાં વારંવાર વલણ થાય એમ, બહારમાં ગમે નહીં. એક લઈ જવું
તો શું નશાના જેવું દ્રષ્ટિનું સ્વરૂપ છે, કઈ કઈ દેખતી નથી. ઉત્તર
એટલે શુદ્ધ આત્મા સિવાય દ્રષ્ટિ બીજાને કઈ દેખતી નથી, એવો નશો ચડી ગયો એમ એમ કે બીજું કઈ છે જ નહીં. મને આત્મા દેખાય જ, દ્રષ્ટિ નહીં કે છે, બીજું કઈ તને દેખાતું નથી, એવો નશો કે હા હા બસ. ઉત્તર
દ્રષ્ટિનો નશો એવો જ છે, કઈ દેખતી નથી, પોતાની સ્વરૂપની તરફ જ દોડે છે. તેથી તો કહે છે કે સમય દ્રષ્ટિને બહારમાં ચર્ચા આદિમાં પણ રોકાવું ગમે નહીં, અંદર જ અંદર કહેવા જાય.
દ્રષ્ટિનો નશો જેવો છે, કઈ દેખતી નથી, પર્યાયને દેખતી નથી. એ તો દ્રવ્ય જ દેખાય છે, કે પ્રતીતિમાં આવ્યો, શ્રદ્ધામાં આવ્યો, રુચિમાં આવ્યો, એકલો આત્મા જ દેખે છે, બીજાની દેખતી નથી પ્રતીતિ. કેમ કે પ્રતીતિ નિર્વિકલ્પ છે, શ્રદ્ધાથી નિર્વિકલ્પ છે, એટલે નશાવાળી ચીજો. જ્ઞાનમાં બે ભેદ પડે, પડકા પડે, મુખ્ય ગૌણ થાય. આમાં મુખ્ય ગૌણ નથી, ઉપાધિ તત્વ એક જ, જે દ્રષ્ટિમાં લીધો એ લીધો બસ, એટલો જ આત્મા, બીજો કોઈ આત્મા જ નથી. એટલે સમય દ્રષ્ટિને બહારમાં ચર્ચા આદિમાં પણ રોકાવું ગમે નહીં, અંદર જ અંદર કહેવા જાય.
શ્રદ્ધા તો પૂર્ણ થઈ જશે મિલે, પછી જે અંદર બહારમાંથી
એ પણ શ્રદ્ધાના પડે, ચારિત્રની પર્યાય પણ બહુ શ્રદ્ધાનું છે. કેમ કે એમ કે છે કે જે નશો ચડી ગયું છે કે હું એક શુદ્ધાત્મા જ છું એમ, શુદ્ધ પર્યાય છું, એને સ્વીકાર જ નથી કરતી. કોણ? દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિ જ્યાં પડી છે ત્યાં પરિણતિ ખેંચાઈ જાય છે, જ્યાં રુચિ છે ત્યાં ઉપયોગ થયેલો જાય છે એમ કે છે. જ્યાં રુચિ પડી છે ત્યાં ઉપયોગ ખેંચાઈ જાય છે. ઉપયોગ ખેંચાય છે તો સ્વતંત્રપણે ચારિત્રની પર્યાય ખેંચાય છે, પણ કોના બળે આવે છે? દ્રષ્ટિના બળ, શ્રદ્ધાનું બળ, જુદા પ્રકાર.
એ મુનિ રોગ આદિ હતા, દયાવૃત કરવું જોઈએ. અરે ભાઈ, એ તો તે કાળમાં સહજ જીવનમાં ઉભા હોય
આની વાત જ જુદા પ્રકારની. આ તો મસ્ત રામ છે, આ તો મસ્ત રામ. શાસ્ત્રમાં આવે છે કે મુનિને રોગાદી થતા વયાવ્રત કરવું જોઈએ, એ વાત શાસ્ત્રમાં આવે છે. 45 મુનિઓ એની સેવા કરે છે સમાધિ મરણ વખતે, એવું આવે છે. અરે ભાઈ, એ તો તે કાળમાં સહજ વિકલ્પમાં ઉભા હોય તેની વાત છે, આ વિકલ્પ કરું એની વાત નથી. સહજ એ પ્રકારનો ઉદય ભાવ થવા યોગ થાય છે એના કાળે વિકલ્પ આવે છે એ એની વાત છે. મારે આમ કરવું જોઈએ એવી પ્રથમથી દ્રષ્ટિ રાખે ત્યારે તો આશ્રમની ભાવના છે, આત્માની ભાવના નથી. વિકલ્પ આવે ખરો, પણ એ વિકલ્પ પણ સહજ છે, એને કરાયેલો, એને ઉંગળીના કરી નથી લેવો વિકલ્પને. બળાત્કાર એ વિકલ્પને ખેંચીને કરતા બુદ્ધિ જેમ કે હોય તો વિકલ્પ આવે છે, વયાવર્ત કરવાનો વિકલ્પ આવી જાય છે. એ તો એની સહજ એ પ્રકારે એની સ્થિતિ હતી, વિકલ્પની વિકલ્પનો સ્વભાવ હતો. તો એ દેખીને હું એમ કે મારે કરવું જોઈએ, તો તારે તો આશ્રમની ભાવના થઈ, મિથ્યાત્વની ભાવના થઈ, કરવું જોઈએ કરતા બુદ્ધિની ભાવના થઈ, વિકલ્પ કરવો જોઈએ. બોલો કે જે વિકલ્પ આવે છે એના કાળે આ કે વિકલ્પ મારે કરવો જોઈએ, મોટો ઉગમણ આપવું, મોટો કરતા કરતા નો ફેસલો બહુ મોટો છે. આ કરતા કરતા નો મર્મ જો સમજે ભવનો અંત આવી ગયા. ભવનું કારણ કરતા બધું, ભવના ભાવ કારણ કરતા બોજો ઉતરી ગયો.
કેટલી ફરજો હતી બધી બોજો બોજો ઉતરી ગયો.
કરતા બુદ્ધિ ને અકર્તા બુદ્ધિ મેળ ખાય.
વ્યવહાર જે આત્મા કરે છે એ વિષય આપણે જોઈએ.